మహాదేవ్యా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం. శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన్ మందిర్ రాజ్కోట్, రవివార్ తారీఖ్ 11 మే 2008. శ్రీమద్ రాజచంద్ర వచనామృత్ క్రమ చౌదస్ శుక్రవార్ 1950. જે જીવ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુકતા પ્રાણ જાય એવી દશા આવીએ, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. પૂજ્ય ધારસીભાઈ કુશળભાઈ સંઘવી મોરબીના જે ન્યાયાધીશ હતા અને પરમ કૃપાળુ દેવની 10-12 વર્ષની ઉંમરે જેમની સાથેનો એમનો પરિચય થયો હતો, એમની સાથે રાજકોટ આવ્યા હતા. એટલે એ ન્યાયાધીશનો, કૃપાળુ દેવનો આવા વિભૂતિ સાથેનો શરૂઆતનો પરિચય, બહુ પ્રારંભિક અવસ્થામાં એના ઉપર આ પત્ર લખાયો છે. એ ન્યાયાધીશ છે, મોરબી સ્ટેટના ન્યાયાધીશ હતા. મુમુક્ષુ જીવને માટે એટલી પાયાની વાત આમાં મૂકી છે, ખૂબ ગંભીર વિચારણા છે. ઘણી વાતો આવી સાંભળીએ છીએ પણ લક્ષગત થતી નથી. જે મુમુક્ષુ જીવ ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું હોય છે. મુમુક્ષુ જીવ ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, કા મુનિ દશામાં હોય, કા ગ્રહસ્થમાં હોય, કા સાધુ હોય, કા સંસારી હોય, તો પ્રાયે બધા મુમુક્ષુ જીવો તો સંસારી અવસ્થામાં છે. અને આપણે ત્યાં તો કોને ખબર શું વ્યવસ્થા છે હજી સાધુપણાની કે મુનિપણાની. શાસનમાં તો છે, આપણે શાસનના જ ભાગરૂપે છીએ, પણ એટલા બધા વિચારથી સંકુચિત થઈ ગયા છીએ કે શાસનમાં આપણો સમાવેશ ઓછો કરી નાખ્યો છે. હવે આવા મુમુક્ષુ જીવો જે ગ્રહસ્થ વ્યવહારમાં હોય, કુટુંબ વગેરે સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય, સ્પષ્ટ ગ્રસ્ત વ્યવહારમાં, એટલે આપણે સનાતન જૈન ધર્મના આ પરમ કૃપાળુદેવ અનુયાયી છે, વિતરાગના અનુયાયી છે, અને આપણે કૃપાળુદેવના અનુયાયી છે. અનુરાગી હોય એની વાત જ નહીં કરવાની. અનુરાગી કોઈ દિવસ એક પણ બાબતમાં ધ્યેય સિદ્ધ કરી શકે નહીં, અને એ પોતાના ઈષ્ટદેવનું પણ કોઈ કાર્ય કરી શકે નહીં. જ્યાં સુધી રાગ છે કોઈ વ્યક્તિ પ્રત્યેનો, ત્યાં સુધી એ વિતરાગ માર્ગથી વિપરીત વાત છે. એટલે જ મુશ્કેલી ઘણી પડે છે. મુમુક્ષુ જીવો ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય એટલે એમણે સર્વસંગ પરિત્યાગ ન કર્યો હોય, બહુ સ્પષ્ટ, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. કૃપાળુ દેવ કહે છે એણે એના જીવનમાં આત્મામાં પહેલી વસ્તુ સ્થાપન કરવાની શું? અખંડ નીતિ. અખંડ નીતિ પહેલા એને સ્થાપના કરવી જોઈએ. જો જીવનમાં નીતિની સ્થાપના નથી તો આધ્યાત્મિકતા નથી. એટલે કે છે કે આ નીતિ કોને કેવી સાહેબ, અને એવી પાછી અખંડ. એક તો નીતિ અને પછી અખંડ, નો કોમ્પ્રોમાઇઝ. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. અને એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવી એ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. એક તો દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં, ગ્રસ્ત વ્યવહારમાં હોય તો અર્થનું ઉપાર્જન કરતા હોય તો દ્રવ્યાદિ સાધન સંપત્તિ સત્તા સંગ્રહ પરિગ્રહ આ બધો એની અંદર દ્રવ્યની અંદર આવી જાય. ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. સાંગોપાંગ શબ્દ બહુ માર્મિક શબ્દ છે અને હવે તો એ શબ્દ અદ્રશ્ય થઈ ગયો. જેમ જમાનો બદલાય, મૂલ્યો બદલાય, એમ કેટલાક શબ્દો રવાના થાય. કેમ કે શબ્દો સમજે છે કે હવે વર્તમાન સમાજ સાથે આપણો કોઈ સંબંધ રહ્યો નથી, એટલે શબ્દ જાય એ શબ્દની સાથેનો ભાવ પણ ચાલ્યો જાય. એટલે આજે કોઈને આપણે સાંગોપાંગ કહીએ તો ભલે MBA થયો હોય પણ એ સાંગોપાંગ સમજાવી નહીં શકે. અંગ ઉપાંગ સહિત નીતિ એના રોમે રોમમાં, એની રગે રગની અંદર, એના શ્વાસે શ્વાસની અંદર પ્રાણ જાય તો પણ નીતિ ન જાય. આપણે ત્યાં એક કહેવત છે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય. એ નીતિ માટે થઈને પોતાની નીતિ સાચવવી, નીતિ એક ધર્મનો પ્રકાર છે. કૃપાળુ દેવે પુષ્પમાળા 14 વર્ષની ઉંમરે લખી અને એની અંદર 46મા બોલમાં એક જ વાક્ય મૂક્યું. જો કેટલી એમની બાલ્ય અવસ્થાથી આ જન્મજાત જ્ઞાની હોય ને, એને કંઈ જ્ઞાનની સહજતા શરૂઆતથી જોઈ. એને લખ્યું છે કે તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. આ 11મા વર્ષે લેખું કે 12મા વર્ષે લેખું, 13માં એ લેખું, 14માં એ લેખું ખબર નથી, પણ 14 વર્ષની ઉંમર પહેલાનું જે કાંઈ છે એની અંદર, અને આ પાછું પુષ્પમાળા એ પહેલી જ એની કૃતિ છે. જે પંડિત સુખલાલજીએ ગાંધીજીને પૂછ્યું કે આ જુઓ તો ખરા, કેમ કે આ બધા મહારથીઓ માને કે અમારા જેવું તો બધું કોઈને નીતિશાસ્ત્રની ખબર નથી, તો કે આ કૃપાળુ દેવના આ વચનો તો જુઓ, આનું ગાંભીર્ય જુઓ, આનું મહાત્મ્ય જુઓ. તો ગાંધીએ કીધું કે એ તો પરમ કૃપાળુ દેવની પૂર્વજન્મની સાક્ષી છે આ પુષ્પમાળા. જન્મો જન્મ આત્માની અંદર એ આધ્યાત્મિકતાના મૂલ્યો વણાય છે, પછી પરમાર્થના માર્ગની યાત્રા શરૂ થાય. એટલે કે છે કે તું ગમે તે ધંધાર્થી હો. આપણે તો નીતિની વાત કરી લે તરત જ કે ધંધામાં આનો, વળી કોઈ એમ કે અમારા વકીલાતના ધંધામાં નો, કોઈ એમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ધંધામાં નીતિ ન હાલે, કોઈ એમ કે અમારા સરાફી ધંધામાં નીતિ ન. એક એક ને પૂછો તો બધા એમ જ કે હરામ બરોબર, જો કોઈ કે અમારે ધંધો નીતિથી થાય ના, અમારામાં ન હાલ્યો. બાકી બધા જેને હાચવે હોય બીજા હાચવે. ઓલો દૂધવાળો એમ કે સાહેબ એ ધંધામાં પાણી નો, નીતિ વિના તો કે ધંધો થાય, અનીતિ વિના નો થાય. શું જગતની અંદર આ અધ્યાત્મ સંસ્કૃતિ મૂલ્યો વાતો રોજે રોજ મોટી મોટી થાય, પણ તું દ્રવ્ય ઉપાર્જન કરવામાં નીતિ. કૃપાળુ દેવ પછીના એક બોધમાં લખ્યું છે કે નીતિના બાંધા ઉપર પગ મૂકીને ચાલવું નહીં, નીતિના બાંધા ઉપર પગ મૂકીને ચાલવું નહીં. આ નીતિનો બાંધો ફિક્સ કર્યો છે આપણી સંસ્કૃતિના એ ઋષિ મુનિઓએ, એ તત્વજ્ઞાનીઓએ, એ આપણા અવતારી પુરુષોએ એને કહ્યું છે. અને એને માટે એક સરસ વાક્ય મહાભારતની અંદર આ પ્રશ્ન આવ્યો વિદુર નીતિનો, અને ભીષ્મને પૂછાયું કે સાહેબ આ નીતિ નીતિ નીતિ, તો અમારે નીતિનો અર્થ શું કરવો? તો કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત, તને જે ગમતું ન હોય એવો વ્યવહાર તારે બીજા સાથે કરવો નહીં. કોઈ આપણી સાથે છળ કરે, બનાવટ કરે, કપટ કરે, ભેળસેળ કરે, છેતરી જાય, ખોટું કહે, ભરમાવી દે અને આપણને અન્યાય કરે, નુકસાન કરે, તો આપણને ગમે? તો તારે કોઈ સાથે ન કરવું, કેમ કે તું જેની સાથે જીવન વ્યવહાર કરસ એ પણ બધા ચૈતન્ય યુક્ત દ્રવ્ય છે, જીવ છે, સર્વ જીવ છે. સિદ્ધ સમ, તું આજે અનિત્ય કરસ એ સિદ્ધ સાથે કરસ, ચૈતન્ય સાથે કરસ. આત્મન પ્રતિકૂલાની, તારો જો આત્મા છે તો જેની સાથે તું આ વ્યવહાર કરે છે એને પણ એ, તું એને આત્મ સ્વરૂપ જો, તો તને અનિતિ કરવાનું મન નહીં થાય. અનિતિમાં છળ, કપટ, દંભ, જૂઠ વ્યવહાર, માયા, બધા કસાયના પ્રયોગો થાય. આ બધું અનિતિમાં આવે. કેવું, કાંઈ બોલવું, કાંઈ કરવું, કાંઈ આને આમ ચડાવવો, આને આમ ચડાવવો, ગમે તે પ્રકારનો કોઈને દિશાભ્રમ કરવો, આ બધી જ વસ્તુની અંદર જ્ઞાની પુરુષોએ આ દેશની સંસ્કૃતિની અંદર જીવનના બાંધા બાંધ્યા છે કે નીતિ છોડવી નહીં. રામાયણ નીતિનો ગ્રંથ, મહાભારતમાં નીતિભંગનો ગ્રંથ, ઉદાહરણો આપ્યા છે, શાશ્વત છે બધા મૂલ્યો. તો કે છે કે એ સાંગો પાંગ રહેવું કેવું, રહેવું અખંડ નીતિ કેવી રીતે રાખવી, કદાચ પ્રાણ જાય એવી દશા આવે. અહીંયા તો 5-5 રૂપિયા જ ગુમાવાના છે, કે 2000 નું ઓછું, વધારે આને તો લૂંટવું જ છે ને, એટલે વધારે કમાવવું છે, કદાચ એમ કે વ્યાજબી ભાવથી, તો એમાં કઈ વાંધો નહીં. પણ નીતિ અને ન્યાયની અંદર ફરક કરવો જોઈએ. કેટલીક વાર વસ્તુ ન્યાયી હોય તો પણ અનીતિપૂર્વક હોય, એમાં નીતિ ન સચવાય. નીતિને ઉચિત અને અનુચિતતા સાથે સંબંધ છે. આપણે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં અને યોગ દ્રષ્ટિ સમુચયમાં હરિભદ્ર શ્રી મહારાજાએ અને એના ઉપર યોગ વિનસંતી વિનસંતી આ જે ટીકા લખી છે ઉપાધ્યાય યશોવીજી મહારાજે, આમાં આ વાત એટલી બધી સરસ મૂકી છે, એની 3 ગાથાઓ બહુ વિસ્તૃત રીતે મૂકી છે. અને આપણને તો આ બધું સમજવામાં તત્વજ્ઞાનની ચર્ચામાં જવાની જરૂર જ નથી. પરમ કૃપાળુ દેવે હીરાના વેપારી સાથે સોદો કર્યો હતો અને સોદાનું લખાણ હતું, બે વચ્ચેની સમજૂતી હતી, બંનેના સહી સિક્કા હતા, બંનેનો કરાર હતો કે આ તારીખે આટલા રકમનો માલ તારે એમને આપવો, આટલો માલ આપવાનો હીરાનો. હવે બન્યું એવું કે હીરા બજાર તેજ થઈ ગઈ, અને એટલી બધી દિન પ્રતિદિન તેજ થતી જાય. અને એ દિવસ નજીક આવ્યો તો આગલે દિવસે પેલો તો વિચાર કર્યો કે કાલે રાયચંદભાઈ સાથેના આ કરારની મુદત પૂરી થાય છે, અને આ ચૂકવવા માટે તો મારી કોઈ હેસિયત જ નથી. આખી રાત એને ઊંઘ આવતી નથી, સંતાપમાં છે. અને બીજી બાજુ કૃપાળુદેવ વિચાર કરે છે કે આનો કાલે કરાર પાલનનો દિવસ છે, અને આ વ્યક્તિ અત્યારે શાંતિથી ચેનથી હશે નહીં, આને હવે શું કરવું. બીજી દિવસે સવારના પરમાં કૃપાળુદેવ પેઢી ઉપરથી એની દુકાને જાય છે. એને જોતા આવે તો ઓલો ગભરાય છે કે આ રાયચંદભાઈ આવ્યા, હમણાં ઉઘરાણી કરશે, અને કરાર તો કાયદેસરનો છે, ન્યાય સંપન્ન છે, અન્યાયની વાત નથી, કાયદેસર છે જે કંઈ છે. એ કરકરીને પગમાં પડે, રડે છે કે રાયચંદભાઈ મારા ઉપર વિશ્વાસ રાખજો, હું તમારી બધી જ રકમ પાયે પાય ચૂકવી દઈશ. મને આ તમારી સાથે કરાર કર્યો છે યાદ છે અને એની ચિંતા છે. કૃપાળુદેવ કહે છે, ભાઈ તને ચિંતા છે તો મને ચિંતા ન હોય? એટલે આને થયું કે માયરા, અમને કરાર પારણની ચિંતા છે, પણ ભાઈ મારી ને તારી ચિંતાનું કારણ તો એક જ આ કરાર છે ને, કાગળિયો એ ખિસ્સામાંથી કાઢીને ફાડી દે, યુ ફરગેટ. આ કરાર પાલનનો જો હું આગ્રહ રાખું, કાયદેસર કૈસે થાય બધું થાય, તો તું ને તારું કુટુંબ બૈરા છોકરા ભૂખ ભેગા થાય, રસ્તા ઉપર આવી જાય, રજડી મરે, આ તો ભાગ્યના પ્રારબ્ધના ખેલ છે. સટાની અંદર તો આવા ચડ ઉતર થાય. જવાબ દીધો કે રાયચંદભાઈ, પણ આપણી તો ન્યાયની વાત છે, તમે ક્યાં કઈ ખોટું કયો છો, માત્ર મને સમય આપો, મુદત આપો. અરે રાયચંદ દૂધ પી શકે, લોહી નહીં. જુઓ આ ન્યાય અને નીતિનો ફરક સમજી લેજો. કોઈને નીચોવી લેવો, એની બરોબર લાચારીનો લાભ લેવો, ગેરસમજનો લાભ લેવો, એની પાસેથી વ્યાજબી વળતર સિવાય બીજી કોઈ અપેક્ષા નહીં, એ આ આપણી સંસ્કૃતિની દેન છે. ગ્રાહક નાનો છોકરો આવે તો ભલે, મોટો આવે તો ભલે, વાત એક જ છે. અહીંયા ધર્મનો કાંટો હોય છે દરેક દુકાનમાં. તમે સોની બજારમાં જાઓ તો વજન માટે ધર્મનો કાંટો પેલા તો હવે રાખવો પડે છે. પેલા તો પ્રત્યેક વેપારીનો કાંટો ધર્મનો જ કાંટો હોય, અને કહે કે વેપારીનો વિશ્વાસ કરાય, બીજા કોઈનો ના કરાય. મહાજન, મહાજનની આ પ્રતિષ્ઠા, આ નીતિ. કૃપાળુ દેવ કહે છે, પ્રાણ જાય એવી દશા આવે તો પણ ત્યારે જ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. ક્યારે પ્રગટે છે? કે આપણને કાયદેસર લાભ મળવાનો હોય પણ એ લાભ લેવો અત્યારે ઉચિત નથી, આવી દ્રષ્ટિ આવે અને એ લાભ જતો કરીએ એ ત્યાગ, કે 1000 રૂપિયા દાનમાં આપી ત્યાગ. ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, કેમ કે એ ત્યાગ જે કર્યો, એ છોડી દીધું, એ જતું કર્યું. કોઈ અનાજ છે, કોઈ વિધવા છે, કોઈ લાચાર છે, કોઈનું કંઈક એવું શરીરની કોઈ પ્રકૃતિમાં એવી સ્થિતિમાં આવી ગયો છે ને, ત્યારે તું મારા પૈસા આપ, આપને આપ. અરે પૈસા તો આજ આવશે, કાલની એ પ્રાર્થ પ્રમાણે મેળા રહેશે. ત્યારે એ સમયે ઉચિત વ્યવહાર, એના અંદરમાંથી ધર્મ પ્રગટે છે. અને એ જે તુલના કરે છે કે આત્માના પ્રતિકૂળાની આ સ્થિતિમાં હું હોઉં તો શું થાય, કેટલું આર્ત ધ્યાન થાય, કેટલું રૌદ્ર ધ્યાન થાય, કઈ વાંધો નહીં, જતું કર્યું, ભૂલી જાય, જવા દે ભાઈ, નહીં હોય મારા પ્રારબ્ધમાં. આ તો અત્યારે તો બધું વાત મૂકી દો, ગુંડા રોકે, કેટલી હીનતા, કેટલી. અને પછી પૂછે કે રાક્ષસ અને દેવમાં શું ફેર? હવે તને જોયા પછી અમારે રાક્ષસની વ્યાખ્યા ક્યાં કરવી છે? જીવતા નર રાક્ષસ કહેવાય. ઉચિત અને અનુચિતનો વિવેક એ પહેલી દ્રષ્ટિમાં આવે. અનુચિત તે હન આચરે રે, આઠ દ્રષ્ટિને સજાય. શું મિથ્યા દ્રષ્ટિ છે પણ મોક્ષની મૈત્રી છે, એને હવે ધર્મ પામવો છે. એટલે એ નક્કી કરે છે કે અનુચિત તે હન આચરે. આપણે અનુચિત કરતા કાયદાના વધારે હિમાયતી છીએ, અને કાયદો એવો છે કે જેના જેટલા અર્થ કરવા હોય એટલા કરી શકાય, નીતિના ન કરી શકાય. નીતિ ડઝ નોટ રિક્વાયર એની ઇન્ટરપ્રિટેશન. હું સાચો છું નહીં, અનુચિત છે ને, આની સ્થિતિ અત્યારે બદતર છે, છોડી દે, છોડી દે. તું કોઈના ઉપર જુલમ ત્રાસ આ થાય એવી સ્થિતિ થાય ન કરાય, ત્યારે એમ લાગે કે જીવનમાં ધર્મનું મહત્વ કે ધનનું મહત્વ, આ પાયાનો પ્રશ્ન. જેને ધર્મનું મહત્વ છે એને અંતરમાંથી આ ખરો ત્યાગ વૈરાગ્ય એના સાચા સ્વરૂપમાં પ્રગટે. સાચા સ્વરૂપમાં ત્યાગ અને વૈરાગ્યની આ વ્યાખ્યા છે. આપણે સમજીએ છીએ કે મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, પણ મેં કોઈની હાઈ ન છોડી, કપટ ન છોડ્યું, માયા ન છોડી, કોઈની સાથે ગમે તે કરીને પૈસો ધન મેળવવા માટે થઈ અને એને જેટલા અનાચાર થઈ શકે, દુરાચાર થઈ શકે, માયાચાર થઈ શકે, એ બધા જ કરવા. ખોટું બોલીને, કપટ કરીને, શું વાત કરી. ત્યારે કે છે ત્યાગ વૈરાગ્ય સાચો શું? તો પોતાનો કદાચ ક્યાંક નફો જતો કરવો પડે તો પણ, સામા જીવ છે, પાત્ર છે, એની સાથેનો વિચાર કરે છે. આ નીતિનો માર્ગ સમજવો બહુ આકરો છે. આપણે તો અત્યારે નીતિ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે એટલા વાત બેસશે નહીં, કૃપાળુદેવના પત્ર આપણને બેસશે નહીં. અને આપણને એમ થાય કે ના ના, ધર્મ ને આને કઈ સંબંધ નથી, ધંધામાં ધંધો અને ધર્મ વખતે ધર્મ, ધંધા વખતે ધર્મને યાદ કરવો નહીં. વાહ, બહુ ભેદ જ્ઞાન ઘણું છે, જે હોવું જોઈએ ભેદ જ્ઞાન નથી. અને આમાં એના જેવો ભેદ જ્ઞાનનો નિષ્ણાત બીજો કોઈ નથી. એ કે છે, અને તે જ જીવને, કોને, જેને આવી નીતિ ધારણ કરી છે અને પ્રાણ મૂકવાનો પ્રસંગ આવે તો પણ એનો ત્યાગ વૈરાગ્ય પ્રગટે, એટલે અંદરથી ધર્મ પ્રગટે, ધનની મૂર્છા ઓછી થાય. કેમ કે ત્યાં સંઘર્ષ બે જ છે, ધર્મ અને ધન. નક્કી એટલું જ કરવું છે કે પ્રાયોરિટી કોની, ધર્મની કે ધનની, મુખ્યતા કોની, ધર્મની કે ધન. તું મુમુક્ષુ જીવ છો, આ વાત કેના માટે છે? જેને એમ લાગે કે આપણને તો કઈ વાંધો નહીં, આપણા માટે ન હોય તો આપણા પત્ર પછી ડ્રોપ કરી નાખવાનો. તું મુમુક્ષુ જીવ છો, અહીંયા બે વાત મૂકી છે કે ધન કે ધર્મ. જો ધર્મ હોય તો ત્યાગ અને વૈરાગ્ય એના ખરો સ્વરૂપમાં પ્રગટે તો તારે નીતિ પહેલા ન્યાય હોય કે ન હોય એ ખરા સ્વરૂપમાં. અને તે જ જીવને, આવા જીવને, એટલે આવા મુમુક્ષુ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જો સત્પુરુષના વચનના શબ્દો પાછળ શું હોય છે તો કે સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય. સત્પુરુષની આજ્ઞામાં અને સત્પુરુષના વચનમાં ત્રણ તત્વો અંતર્નિહિત છે, જે ભાષામાં નથી ભાવમાં છે. તો પેલું છે એનું સામર્થ્ય. સત્પુરુષના વચનનું સામર્થ્ય શું છે? કેવો અંદરથી આત્મા પ્રગટાવે, આત્મબળ પ્રગટાવે, જીવ નાના નાના ક્ષુદ્ર સંસારના પ્રલોભનથી પર ઉઠી જાય કે મારા પ્રભુએ કીધું છે, આજ્ઞા છે કે નહીં, મારે આ રીતે અન્યાય સંપન્ન, અનીતિ, એ ગમે તે હું ધંધો કરતો હોઉં આજીવિકા માટે થઈ, અને આવી પ્રકારનું ધર્મના ઉપર, નીતિના બાંધા ઉપર પગ મૂકીને મારે ચાલવું નથી, ઓછું કમાઈશ, સાદગીથી રહીશ, મારે ક્યાં દુનિયામાં ધજાગરો કરવો છે કે મારા જેવો કોઈ નથી એમ વિચાર કરવો પડે. એક સામર્થ્ય, સત્પુરુષના વચનનું જો સામર્થ્ય ન સમજાય, પછી બીજું કીધું મહાત્મ્ય. એનું મહાત્મ્ય શું છે? આજે કદાચ તને નુકસાન દેખાશે, આજે તને લાગશે કે આ ખોટનો ધંધો કર્યો, આ સત્પુરુષના માર્ગે ચાલ્યા અને આવું મેં નિયમ લીધો, આ તો આપણે ખોટું કર્યું. આ મહાત્મ્ય તને આજ નહીં સમજાય, પણ તે કરેલો અધર્મ અને અનીતિનો જેવી ઉદય આવશે, વિપાક થશે અને દુર્ગતિની અંદર રખડવાનું થશે. જ્યારે ગતિ આ ગતિના બંધ, હે જીવ, ભીષણ નરક ગતિના બંધ તે ભોગવ્યા છે, એમાંથી માંડ બહાર નીકળો છું અને આ સત્પુરુષના વચનની સમીપ આવ્યો છું. તું આનું મહાત્મ્ય અત્યારે નહીં સમજે, અત્યારે તો બધું ઓલું વાલું લાગશે કે અત્યારે જે છે માલ લઈ લ્યો ને, હો વાત ની, એક વાત સત્પુરુષના વચન તો પછી જોશું હવે શું છે. એનું મહાત્મ્ય ભાસતું નથી. મહાત્મ્ય શેનું ભાસે છે? પ્રલોભનનું, લાલચનું, દ્રવ્યનું, ધનનું. ધનનું મહાત્મ્ય ભાસે છે, સત્પુરુષના વચનનું મહાત્મ્ય ભાસતું નથી. અને ત્રીજું રહસ્ય, સત્પુરુષના વચનનું, એની આજ્ઞાનું રહસ્ય એ સમજાતું જ નથી. જ્ઞાનીના વચનોના રહસ્ય નથી પકડાતા, રહસ્ય નથી પકડાતા. એટલે બધા વચનો વચન સુધા જ રહે છે. અહીંયા આપણે પછી લૌકિક વ્યવહારથી એનું આપણે આકલન કરીએ છીએ, મૂલ્યાંકન કરીએ. જ્ઞાની પુરુષની વાતમાં રહસ્યો છુપાયેલા છે. રહસ્યો ભાઈ, હું આત્મા છું, એ આત્મા છે, આ જગતની અંદર બાકીનું બધું પૂતગઢ છે, એ જડના સંયોગ છે, એ સંયોગ એ જ બંધ છે, એનાથી જ છૂટવાનું છે. રહસ્ય તો એ છે કે તારે સિદ્ધ થવું ને એને સિદ્ધ થવાનું. રહસ્ય તો એ છે કે અનાદિના સંસારના પરિભ્રમણને સમાપ્ત કરવાનું. રહસ્ય તો એ છે કે આ ભવની પરંપરા અને અનંત દુઃખની પરંપરામાંથી છૂટવું. કેમ છૂટીશ તું? આનું રહસ્ય આ છે કે તને મુક્ત કરાવશે. જ્ઞાનીના વચનો તને તારા નિજપદની પ્રાપ્તિ કરાવશે, સ્વરૂપની પ્રાપ્તિ કરાવશે. તું એનું મૂલ્યાંકન તારી રીતે લૌકિક રીતે નહીં કર. એનું બહુ ગૂઢ રહસ્ય છે. અગમ નિગમને પામવાનો માર્ગ એના વચનમાં છે. તું શાસ્ત્ર શોધવા જામાં જ્ઞાની પુરુષનું એક વચન કે એક આજ્ઞા ઉઠાવી લે, રઝડીશ નહીં. તારી અનંતકાળની રઝડપાટ ટળી જશે. હે ભગવાન, હું બહુ મેં તમારા વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. રહસ્ય જાણ્યું જ નહીં, વિચાર જ ન કર્યો કે જ્ઞાની પુરુષના વચનનું, એને કહેલા તત્વનું સામર્થ્ય શું છે, મહાત્મ્ય શું છે, રહસ્ય શું છે. રહસ્ય એને પોતાના માટે કીધા છે, કઈ એને તમારી આપણી પાસેથી કઈ મેળવવું છે એટલા માટે નથી કીધા. નિષ્કારણ કરુણા એ જ્ઞાની પુરુષના વચનનું રહસ્ય છે. એ કરુણા એના ઉપર કે આપણા ઉપર? જે એના વચનને ગ્રહણ કરે એના ઉપર અમાપ કરુણા, અમાપ. એ જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદભુત સામર્થ્ય, શબ્દ મૂક્યો છે અદભુત, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. અને આ સમજાય છે તો શું પરિણામ આવે? સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંતે, અથવા વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. બસ તારે આ રહસ્ય છે. તારું અકર્તાપણું આવી જશે સંસારમાં તો ભોગતાપણું નહીં રહે, અને જેનું ભોગતાપણું ટળ્યું એને મુક્તિપણા સિવાય બીજો વિકલ્પ નથી. કેટલી અદભુત વાત! સર્વ વૃત્તિઓ, આજે વૃત્તિઓ ક્યાં છે? બહાર છે, ધનમાં છે, દ્રવ્યમાં છે, પરિગ્રહમાં છે, લાલચમાં છે, લોભમાં છે. વૃત્તિ ક્યાં છે? વૃત્તિ નિકૃષ્ટ છે, બહાર છે, પરલક્ષી છે, પરદ્રવ્ય લક્ષી છે, પર પદાર્થ લક્ષી છે, એટલે આ બધી ભાંજગડ છે. વૃત્તિ સ્વરૂપમાં સ્થિર થાય તો નિજપણે આ વૃત્તિ, જીવની વૃત્તિઓ, આત્માની વૃત્તિઓ શું? તો અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારો કરતા ભોક્તા તે હનો નિર્વિકલ્પ સ્વરૂપ. તું તારા સ્વભાવનો કરતા આ વૃત્તિ નિજપણે વહે ત્યારે, વૃત્તિ વહી નિજ ભાવમાં, સ્વભાવનો કરતા થયો. નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. હવે વાત એક જ છે કે વિતરાગતા ક્યારે પ્રગટે. આત્મસિદ્ધિમાં કહ્યું કે આવું સંકેત, પરમાર્થે સંકેત જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. વિતરાગ પદમાં વાસ, પોતાના કેવળ જ્ઞાનમાં, નિજપદમાં, નિરાવરણ જ્ઞાનમાં એનો વાસ ક્યારે થાય? આ સ્થિતિએ પહોંચે ત્યારે. અને એ નિજવૃત્તિને વર્તવાનું છે. અત્યારે પરવૃત્તિએ વર્તીએ છીએ. ધનની વૃત્તિ છે, લોભની વૃત્તિ છે, પ્રપંચની વૃત્તિ છે, સંસારના ભૌતિક સુખ સાધનની વૃત્તિ છે, એમાં લાભ દેખાય છે. એ લાભ મારા સુખનું કારણ છે, આવી ભ્રમણા પણ છે. આ બધી કારણે વૃત્તિઓ છેતરે છે. જીવને છેતરનાર જો કોઈ હોય તો વૃત્તિ છે. વૃત્તિ છેતરે, તરત શોર્ટ ટર્મ ગેઇન બતાવી દીયા, અને જેવો તત્વનો વિચાર કરે એટલે લોંગ ટર્મમાં આવી ગયો. હવે લોંગ ટર્મમાં કઈ રસ નથી. આ બધાય સટોડિયા છીએ આપણે. આ સટોડિયાનું લક્ષણ જ એક, એને શોર્ટ ટર્મ ગેઇન, એને લોંગ ટર્મમાં કઈ રસ નથી. અરે જન્મો જન્મ પછી મોક્ષ મળે એની ક્યાં માંડે? અત્યારે જે હાથમાંથી કરીને અધર્મ તો અધર્મ. જ્ઞાનીઓ ભલે કે અવસર ફેર ફેર નહીં, આ તો કે આવો અવસર મને ફરી નહીં આવે. મુક્ત થવાનો તો આવશે, ક્યાં બહુ ઓછા છે. બેર બેર નહીં આવે અવસર. આનંદ ગંજી પોકાર કરીને કહે તો આ એમ કે આવો અવસર કમાવાનો, અનિત્ય કરવાનો, અધર્મ કરવાનો, કોઈને લૂંટી લેવાનો, હમણાં બજાર તેજ છે, મારી ખાઈ જરા, 5-25 લાખ ઘરમાં આવી જાય તો કઈક કલ્યાણ થઈ જાય, આવો અવસર ફરી નહીં આવે. હે, આખી દ્રષ્ટિ પલટાઈ જાય છે. વૃત્તિ છેતરે છે, વૃત્તિ તાત્કાલિક લાભમાં લઈ જાય છે, વૃત્તિ પૂદગલમાં ખેંચી જાય છે જીવને, વૃત્તિ મોહમાં ખેંચી જાય છે. છેતરનાર વૃત્તિ છે, વૃત્તિ ઉપરનો સંયમ એના માટે જ વ્રત. પરિગ્રહ પરિમાણનું વ્રત લ્યો, શું કામ? કે આટલાથી વધારે પૈસા નથી કમાવા, અથવા તો મારું આજનું પતી ગયું તો વધારે ન જોલો. પુણ્યો શ્રાવક એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા દર્શનની અંદર છે કે આવશ્યક આજીવિકા માટે એટલું કમાવું એથી વાત પૂરી થઈ જાય, ધંધો કરો બંધ. પણ આ તો કે મારી આવશ્યકતા તમે કુબેરનો ભંડાર આપો તો પૂરી ન થાય, એનું શું કરવું? માર્ગ એ મુક્તિનો માર્ગ છે, બોલો, બંધનનો માર્ગ છે. વૃત્તિ પર પદાર્થ લક્ષી, પર વસ્તુ લક્ષી, એના તરફ ઔદ્યોગિક સુખ પ્રત્યે જાય અને એ વૃત્તિ આપણને ખેંચી જાય, આત્માને ખેંચી જાય, આત્માને ભ્રમ પમાડે, છેતરે. નિજપણે વૃત્તિ છેતરનાર વૃત્તિ છે અને વૃત્તિ આપણી પોતાની જ છે, આપણે જ આપણાથી છેતરાઈએ છીએ. સંયમનો અભાવ, વ્રતનો અભાવ, એટલે યમ નિયમના સાધનો કીધા કે પેલા વૃત્તિ ઉપર વિજય મેળવો, વૃત્તિ ઉપર વિજય મેળવો. વૃત્તિ ચલિત નહીં થવી જોઈએ, સમયે સમયે ક્ષણે ક્ષણે પડે પડે ચલિત થતી વૃત્તિ જોઈતી નથી. આ જ્ઞાની કે છે અમારે તો એક અખંડ વૃત્તિ જોઈએ છીએ. એ કે છે એણે અખંડ નીતિનું મૂળ એના આત્મામાં સ્થાપવું જોઈએ. અમારે તો ધર્મને આત્મામાં સ્થાપવો છે. પછી વૃત્તિ ચલિત કરે છે, લાભ જરાક આવે છે ત્યાં વૃત્તિ ક્યાંય ચાલી જાય છે અને ધર્મ ક્યાંય ખોવાઈ જાય છે. આ દશા નહીં જાય. સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. હવે આ ન્યાયાધીશને લખે છે, દેશ કાળ સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. આ વાત 100 વર્ષ પહેલાની છે અને ઓલા ન્યાયાધીશ છે. દેશ કાળ અને સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે, માટે પડે પડે તથા કાર્ય કાર્ય સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. જો આ કોઈ વેપારી નથી, હો ન્યાયાધીશ છે. એ સમયે પણ રાજના ન્યાયાધીશ ખટપટમાં પડી ગયા હતા અને રાજની ખટપટમાં એટલે એના કૃપાળુદેવને તો જોયું, એના મામા સાથેનો પણ એને વેર, મામાએ નક્કી કરી નાખ્યું કે આ રાયચંદભાઈને, ધારસીભાઈને પતાવી દેવા. એટલે બાળ રાજચંદ્ર 12 વર્ષની ઉંમરે ધારસીભાઈના ઘરે જઈને કહે છે રાજકોટમાં કે તમારે મારા મામા સાથે કંઈ વેર છે? તો કે વેર નથી, પણ રાજની ખટપટ હાલે છે. તો કે સાવચેત રહેજો, એ તમને પતાવી દેવાની વાત કરતા હતા. ત્યારે ધારસીભાઈ કે ઓહો, આ બાળ જીવ અને તો મારું જીવ બચાવી દીધું. એને લખે છે કે દેશ કાળ અને સંઘ, એક તો જે સ્થળ છે, દેશ એટલે સ્થાન, જે સ્થાને રહીએ છીએ, જે આસપાસનું છે. કાળ કડી કાળ છે, હડાહડ, મહાત્મ્ય બદલાઈ ગયું, મૂલ્યો બદલાઈ ગયા એવો કાળ છે, વિપરીત છે. દુઃખે કરીને સત્સંગની વાત કહી શકાય કોઈને કેવી હોય તોય, કારણ કે લોકોને સાંભળવાની કે બહુ ઈચ્છા. ધર્મ પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય, સરળતાથી નહીં, સાચી વાતો, સત્યની વાતો આનંદથી, ઉત્સાહથી, પ્રસન્નતાથી નહીં. એને માટે પ્રલોભન આપવા પડે, લાલચ આપવી પડે, કે આવજો, ધર્મની વાત છે, વહેલા આવશો તો નવકાર સ્વીકારાવશું. અને બધાને જમવાનું છે. કેમ? વાત તો સારી, કેવી છે? ઉલટાની પડાપડી થવી જોઈએ. લોકો તો કેવું જોઈએ કે અમને પ્રવેશ આપજો ભાઈ. એને બદલે એમ કે પેલો પ્રવેશ આપનાર લકી કૂપન નંબર લઈ જાય. કાળ વિપરીત છે, દેશ વિપરીત છે, અને સંઘ ઇથી વિપરીત છે. જેનો પનારો પડ્યો છે, જેના સંઘમાં જીવીએ છીએ, કોઈ આપણને એમ કે વેવલો થવા આવે, આ ધર્મનો ઢીંગલો થવા ગયો છે, આવા નીતિ બીતિ ન હોય તો જીવાશે નહીં ભાઈ. જે જીવો આવા જ પડખિયા ભેગા થયા છે. હવે આ જીવ કેદી પોતે ધર્મના માર્ગમાં, વિતરાગના માર્ગમાં, મહાવીરની વાતમાં, શ્રીમદ રાજચંદ્રજીના બોધમાં ક્યાં ઉભો રહીએ પણ? કેમ કે એને સંગ બધોય ખોટો, ઘરથી માંડીને સંસાર સુધી. કે રેવા દો, બહુ થયું, ભૂખે નથી મરવું. આને બધાને ક્યાં પાંજરાપોળ મૂકવા જશો? પણ હાથ પેઢી સુધી ખૂટે એનું એટલું ભર્યું હોય, આટલી તો બેઈમાની છે. કઈ તારે સાંજે માગવાને જ જવાનું. અરે વિતરાગ શાસનનો પ્રભાવ છે, શ્રાવક ભૂખ્યો નો રહે. શ્રાવક કોઈ દિવસ ભૂખ્યો ન રહે. એક માર્ગની કાળનો જેમ પ્રભાવ છે ને, એમ શાસનનો પ્રભાવ છે. નથી બેસતું, પણ જેને શાસનને બાજુ ઉપર રાખીને જીવવાનો પ્રયત્ન કર્યો છે એ કાળના પ્રભાવમાં ફનાફાટિયા થઈ ગયા છે. પણ જેને શાસનને માથે રાખ્યું છે એને વાંધો નથી આવ્યો. પણ શ્રદ્ધા ક્યાં? સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. માટે સૂચના શું કે છે? વારંવાર, પડે પડે તથા કાર્ય કાર્ય, સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. વારંવાર, પડે પડે અને પ્રસંગે પ્રસંગે, જ્યારે જ્યારે કંઈક વ્યવહારનો પ્રસંગ ઉભો થાય ત્યારે તપાસી લેવું, રોકાઈ જવું, જરા હોલ્ટ, વેધર આઈ એમ ડુઈંગ રાઈટ ઓર રોંગ, જસ્ટ ઓર અનજસ્ટ, શું કરું છું, નીતિ અનીતિ, ધન કે ધર્મ, મારું પ્રેરણા બળ શું, આ વિચાર કરવો. કૃપાળુદેવે આ વિચાર માટે એક પત્રમાં સેજ ઉલ્લેખ કર્યો છે, આવશે પત્ર તો પછી, પણ પત્રાંક છે 872. ગ્રહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદવર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં, એટલે અમુક એટલે કયા? તો કે ન્યાય સંપન્ન આજીવિકાદી વ્યવહાર, તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. અમુક સદવર્તનના નિયમો છે, પણ એમાં સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, પહેલામાં પહેલો નિયમ શું? તો કે ન્યાય સંપન્ન આજીવિકા આદિનો વ્યવહાર. આ ફર્સ્ટ થિંગ. તું ગ્રહસ્થ છો, કમાવાનું, અર્થ પ્રવૃત્તિ કરવાની, પણ અર્થ પ્રવૃત્તિ ધર્મના આધાર પર કરજે, અન્યાયનું ન કરજે, ન્યાય સંપન્ન કરજે. ન્યાય એટલે અન્ય કોઈ જીતનું અહિત ન થાય, કોઈ જીવનું, અન્ય કોઈ જીવને કોઈનું સુખ છીનવીને તારું સુખ મેળવતો નહીં. આ સીધો સાધુ. હા, એને ઉપકારી થાય ઘણી વાર, તો આપણે આપણો ધર્મ કરીએ, કામ કરીએ, તો ઉલટાનું ગાઈડન્સ આપીએ, તમે આ કરો, આ કરશે, આ ભાવ મળશે, હમણાં લેવા જવું નથી, પછી લઈ જાજો. પણ એનું થવું એ થાય. આપણે અત્યારે માલ ઘર ભેગો કરો, આ અનીતિ છે. આ પહેલો અધિકાર એને પ્રાપ્ત થાય, એને જ આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. હવે આ જ્યાં સુધી આપણે આનો એકડો ઘૂંટો ન હોય શું થાય? એટલે કૃપાળુદેવે કહ્યું કે ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે તો જ્ઞાનીઓનો ઉપદેશ નિષ્ફળ કરનાર કોણ? સત્પુરુષોનો ઉપદેશ નિષ્ફળ કરનાર કોણ? તો આ ધંધો તો છોડ, જ્ઞાની પુરુષનું માર્ગમાં છો એમ મુમુક્ષુ તરીકે ગામમાં દેખાડસ બધાને, અને તારી આજીવિકાની અંદર અનિતિ છોડતો નથી એટલે જ્ઞાની પુરુષનો ઉપદેશ નિષ્ફળ જાય છે તો મહેરબાની કરીને તું મુમુક્ષુ મટી જા ને, એટલે કામ પતે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. ધારસીભાઈને સ્પષ્ટ કે છે કે તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, આ બાકીનાને તમે શું કહીએ? આકાંક્ષા કલ્યાણની છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, આ મુમુક્ષુની ભૂમિકા છે. માત્ર મોક્ષ અભિલાષ, આ મુમુક્ષુની ભૂમિકા છે. જગતની મોહાશક્તિથી જેને મૂંઝવણ છે અને આવું અનંત કાળનું મૂંઝન જેને ટાળવું છે અને એક મોક્ષને વિશે યત્ન કરવો છે, આ મુમુક્ષુની ભૂમિકા છે. ખૂબ બધા સિદ્ધાંતો અને તત્વો અને બધી ઊંચી ઊંચી વાતો, બેઝિક શું છે? જીવનમાં સદવર્તનમાં પહેલો નિયમ જે સાધ્ય કરવાનો જ્ઞાની પુરુષો કહે છે કે પહેલા વહેલા તું જગતના બીજા જીવોની અસાતના વિરાધના કરતો મઠ. આ તારી અનિતિથી તો તું કેટલા અપરાધ કરે છે જગત જીવોના. આવું પાપી જીવન તું શું જ્ઞાની પુરુષના માર્ગની અંદર આત્માના કલ્યાણની વાત કરવા નીકળો છો? જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. કઈ ભૂમિકા? પ્રથમ એ નીતિ. પ્રાણ જાય ત્યારે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે એનો પ્રથમ આધાર છે. પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, જુઓ હવે પાછો આપણો દંભ, કૃપાળુ દેવ છોડતા નથી હો, કારણ કે એને કઈ વાલા થવા માટે થઈને આ બધું નથી કર્યું. એ તો આપણી બધી દુર્વૃત્તિઓ છે કે જ્યાં જઈએ બધાને ખુશ કરવા, એને આપણને ખુશ કરવા, આપણું કલ્યાણ ઈચ્છે છે. જે આપણું કલ્યાણ ઈચ્છે છે એ આપણે રાજી કે અરાજી એમાં એની ચિંતા ન હોય, એને ટેન્શન ન હોય કે આને શું થશે ને આને શું થશે ને, એને જે થવું હોય તે વાત કરી, રાગ દ્વેષ રહિતપણે કરુણાપૂર્વક વાત કરીને, હિતની વાત કરીને કરવી જોઈએ. તું જો પછી તારો ધર્મ ચૂકી જતો જે આજકાલ આવેલું છે, બસ તો સંસારનો વ્યવહાર શરૂ થઈ ગયો. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકારણ છે. કોઈના હિતની વાત નહીં, માત્ર સ્વાર્થ ને મતલબ, અને એમાં બધાને સારું લગાડવું, બસ આવું ને સારું લગાડવું, ખોટા વાયદા દેવા, ખોટી વાતો કરવી ન ચાલે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, શબ્દમાં જો ફરીથી, કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. વાત પકડાય? એનું ગાંભીર્ય સમજાય? જે જીવ એમ માને છે કે સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, આપણે આપણી જાતને પૂછવાનું કે આપણને સત્પુરુષનો નિશ્ચય થયો છે? પરમ કૃપાળુ દેવ એ મને મળ્યા છે, અથવા હું મહાવીરના શાસનનો છું, મહાવીર મને મળ્યા છે. ચાલ આગળ જા, કેમ કે મહાવીરના લોપ થયેલા માર્ગને આ પુરુષ તો અનુસંધાન કરવા આવ્યો છે, એને ક્યાં પોતાનો કોઈ મત પથ કે માન્યતા કે આશ્રમ કરવો છે? એને તો સનાતન માર્ગ ઉજાડવો છે. શાશ્વત અને સનાતન વિતરાગ પુરુષો જે કહ્યું છે એ માર્ગના અમે ઉદ્ઘોટા, એના પ્રવક્તા છીએ. અમારી વાત અમારે કંઈ કહેવાની નથી. આ કહેવામાં પણ આ પુરુષની પાસેથી શીખવા જેવું છે કે ઉપદેશક થવું તોય સનાતન શાશ્વત વિતરાગ માર્ગના, કોઈના એજન્ટ આપણે થવાની જરૂર નથી કે કોઈને એજન્ટ બનાવવાની જરૂર નથી. મધ્યસ્થ જોઈએ, આમાં કોઈ મધ્યસ્થી જોતા નથી. ઘણી ઘણી આપણે ભૂલી જઈએ છીએ મિસ્ટર સોએન્ડસો ના કહેવાથી મને સત્પુરુષની આજ્ઞા માન્ય છે. ઓલો નોકીએ તો તને માન્ય નથી સત્પુરુષની આજ્ઞા. આવી કોઈ વાત ન કરી. આ બધી નબળી વૃત્તિઓ છે. સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાન પણ ન હોય, જો વાત કરે કે મને સત્પુરુષનો નિશ્ચય થયો છે, અમે વિતરાગ માર્ગનો અમને નિશ્ચય છે, અમને શ્રીમદ રાજચંદ્રજીના બતાવેલા વિતરાગ માર્ગનો નિશ્ચય છે, અને નીતિનું બળવાન પણ ન હોય, નીતિનું બળવાનપણું ન હોય અને કે અમને નિશ્ચય તો સત્પુરુષનો છે, અને કલ્યાણની યાચના કરે. આપણે ધર્મ કરવું છે ને, આપણે જ્યાં તે આમ કરવું છે ને, એવો ખોટે ખોટો વાર્તા કરે. શબ્દ લખ્યો એટલે વાર્તા કરે. એ વાર્તા જ કરે છે, અહીંયા જાય ત્યાં જાય આ તે બધે વાર્તા કરતો હોય. આખરે તો સ્વાર્થ સાધવા સિવાય કાંઈ બીજું હોતું નથી. તો કે છે એ નિશ્ચય, તો એનો આવો નિશ્ચય, આપણે તો કૃપાળુદેવ છે ને એટલે પતી ગયું, પણ કૃપાળુદેવ છે આ ગમે તે પ્રકારના ધંધા હાલે તો તને માન્ય છે. યક્ષ પ્રશ્ન છે, આત્મનિરીક્ષણ કરવું પડે. આત્મનિરીક્ષણ ન થાય અને જીવ જો ખેંચાઈ જાય તો આમાં સ્પષ્ટ લખ્યું છે કે તો તારો નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. સત્પુરુષને વંચવા એટલે સત્પુરુષને છેતરવાનો ધંધો કરીશ તું. જગતને તો છેતરે જ છે, અનિતિમાં કોના છેતરાય છે? જગતને. જગતના જીવો સાથેનો તો તું વ્યવહાર નિકૃષ્ટ કરે છે, પણ જો આ તારું નીતિનું બળવાન પણ ન હોય અને તું સત્પુરુષના નિશ્ચયની વાત કરતો હો તો તું સત્પુરુષને છેતરે છે. તે તો એને બાકી ન રહેતા છેતરવામાં. ઘરના લઈ લૂંટી લીધા એટલું જ નહીં, ઓલો કે ધંધામાં હગા બાપનો વિશ્વાસ નો સંસ્કાર આપ્યો. ઓલા મંડી ઉપર છોકરાને ઉભો રાખ્યો ને કે માલ ઠેકડો હું ઉભો છું. ઓલો કે બાપા આટલે બધે ઉભું પડી જાય મને વાગે તો કે તારો બાપ ઉભો છે ને પકડી લઈશ ઝીલી લઈશ તને. અને ઓલા છોકરા ઠેકડો મારે પોતે ઘસી ગયો. ઓલા ટાંટ્યો ભાંગી ગયો. ડોક્ટર કે કેમ કરતા થયું? ઓલો છોકરાએ કહી દીધું કે મારા બાપાએ મને કીધું તું ને ખસી ગયા અને મને આ વાગી ગયું. અરે કે તમે આવું કરો છો કે તમારા દીકરાને? તો કે મારે એને સંસ્કાર આપવા છે કે ધંધામાં હગા બાપનો વિશ્વાસ ન હોય. અને વિશ્વાસ સંસ્કાર આપવા છે. એને આખા જગતને તો છેતરવાનો ધંધો કર્યો, પણ પછી બાકી રહી ગયું જિંદગીમાં હજી આટલા પાપમાંથી. પાપ કરતા પાછું ન જોયું તો એમાં સત્પુરુષને વંચવાનો ધંધો પણ. સત્પુરુષને વંચવા બરોબર છે. જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવા પણ કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. આગળ પણ કહ્યું તું આકુળતા અનાકુળતામાં જીવ થવાનું સહી થશે પણ થાશો અપરાધી. આત્મા અપરાધી થશે. નિર્દોષ આત્મા પ્રાપ્ત કરવો છે આમાં તો અપરાધમાંથી મુક્ત થવું છે. આખી પ્રતિક્રમણનો યોગ આ જાણતા અજાણતા અજ્ઞાનથી રાગથી દ્વેષથી કષાયથી મોહથી થયેલા બધા અપરાધની ક્ષમા અપરાધની માફી એના માટે આખો શુદ્ધિનો યોગ છે. આત્મકલ્યાણની યાત્રા આત્મશુદ્ધિનો યોગ છે. આત્મા સ્વયં શુદ્ધ છે પણ અશુદ્ધિ આવી ગઈ છે એને કાઢતો. એટલે એને કહ્યું કે આત્મામાં અપરાધ વધારાય. આટલા અપરાધ લઈને તો જીવ આ અનંત દુઃખ સહન કરે છે. હવે એમાં વધારે અપરાધી થવું છે કે નિર્દોષ થવું છે? એ કહે છે કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એને તારી પાસેથી કાંઈ આકાંક્ષા છે નહીં, એટલે તું એને છેતરવા ધાર તો એ કાંઈ છેતરાય એમ નથી. તું એને એમ કે હું તમારો શિષ્ય છું તો એને બહુ ભાવ આવે એમ, એને બહુ મજા આવી જાય એમ. અને ઘણા આવું બહુ પતા બધા જેને આમ બસ તમારા વિના તો મને જરાય રેવા દે મૂર્ખાઈ બંધ કર તારી. સત્પુરુષ નિરાકાંક્ષી છે, તારું આવું એને પાલવતું નથી. અને જેને પાલવે એ જ્ઞાની નથી. વાત ગમે એટલી કરે માં શું પડે? શાસ્ત્રનું જ્ઞાની જ્ઞાન નથી. દશા શું છે? દશા ઉપર લક્ષ નહીં જાય ત્યાં સુધી સુવિચારણા પણ જીવનમાં આવી શકવાની નથી. સત્પુરુષ નિરાકાંક્ષી છે, એને કોઈ તારી પાસેથી આશા નથી કે તું મુમુક્ષુ બનીને એનું અનેક પ્રકારનો વાલો થવા જા. પિક્ચર મારીએ ઘણા તો અનેક પ્રકારના નાટક, દંભ, આડંબર કંઈક કરતા હોય છે, અને પછી લાગે છે તો પછી સમજી લેવું કે જ્યાં આવું પરિણામ આવતું હતું સત્પુરુષ નથી, જ્ઞાની નથી. વિચાર કર, હવે આંખ ઉગાડ અને બીજો ગોત કોક. પણ ગોતવાની જરૂર નથી, માર્ગનો સનાતન સિદ્ધાંત છે, પાત્રતા પ્રમાણે પ્રભુ આવીને ઉભા રહેશે. 877 જેને રાત દિવસ સાચી મુમુક્ષુતા હશે તો તારે કોઈને શોધવા જવું નહીં પડે. પાત્રતા કેળવો તો તમારે સમર્થ પુરુષ બીજો કોઈ શોધવો નહીં પડે. આપણે અત્યારે પહેલા ઘોડો ને પછી ગાડી, એમાં આપણે શું કર્યું, પેલા આપણે ગાડી ને વાંહે ઘોડો ગોતવા નીકળ્યા છે. અમને દોરે પછી દોરાશે, તું પેલા તૈયાર થઈ જા. સત્પુરુષ નિરાકાંક્ષી છે, એને છેતરાવા પણ કઈ છે નહીં. એને તો તું એને આ કર કે તે કર કે એની સાથે ખેલ કર, એમાં એને કઈ નુકસાન જવાનું નથી. પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. આવું જે નાટક કરે છે એ તો અપરાધ યોગ્ય થાય છે. સત્પુરુષને તો કાંઈ એમાં ફેર નથી પડતો, એ સાચો સત્પુરુષ હોય તો એને કાંઈ અસર ન થાય. પણ આવા જીવો અપરાધી બને છે અને એ એનાથી સહન ન થાય. કરુણા છે ને, કરુણા છે. એટલે જગતના જીવોને આવી પ્રકારનો જરાક ન ગમે એવો ઉપદેશ આ કાળમાં જીવને કે આ ન કરાય. જો કે સત્પુરુષ ભક્તિ ઈચ્છતા નથી, બહુ સ્પષ્ટ છે. આ પરમ કૃપાળુ દેવ એની ચોક્કસતા, સ્પષ્ટતા, આ વાત એ છે કે આપણે સ્પષ્ટતાને કેટલી પકડી શકીએ છીએ. એને તો કહું કે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે, માટે મારો છે એવું એને ન હોય. અને આપણા મગજમાં ખ્યાલ છે કે આપણે આમ જરાક આગળ આવી રીતે કરશું તો એ માનશે કે મારા છે, આપણે છે, મારા ભક્તો છે. આપણને એના ભક્તો થવાની સાંસારિક હાઈબડાઈ લાળ લાગી છે, લાઈ લાગી છે એને નથી, એને ન હોય, કોઈ દિવસ ન હોય. એટલે જેમ શાંતિનાથ સ્વામીના થવાનું કે નિંદા કરે કોઈ કે સ્તુતિ કરે, સત્પુરુષ તો પર છે. કોઈ કાંઈ કહે કે કોઈ કાંઈ કહે, કોઈ આવીને એને લાખ રૂપિયા ધરે કે કોઈ માત્ર નમસ્કાર કરે, આ સત્પુરુષનું અને એનું ઉત્કૃષ્ટ સ્વરૂપ તીર્થંકર. કે કમઠને ઉપસર્ગ કરવા એટલા કરે, અને ધર્ણેન્દ્રની સેવા અનુપમ એ કરે, છતાં તીર્થંકરને બંને પ્રત્યે તુલ્ય દ્રષ્ટિ છે, સમદ્રષ્ટિ છે. પન્નગે ચે ધર્ણેન્દ્ર ચ કૌશિકે પાદ સંસ્પર્શી નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય તાય. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે કે આવો કાળોતરો ચંડકોશિક નાગ પગે ડંખ કે દેવતાઓ આવીને એના મુગટ નમાવે તારા ચરણમાં, પણ નિર્વિશેષ મનસ્કાય, છતાં એની મનોવૃત્તિમાં કશો જ ફરક પડતો નથી એવા હે મહાવીર, તું જગતનો તારણ હાર છું, તને નમો નમા. અમે તો જોયું છે વંદે ચક્રી તથાપિ ન મળે માનજ, અને બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ. શું અદભુત, માર્ગ એક જ છે, શબ્દો વાતો ભાષા બદલાતી જાય છે, પણ સત્ય સનાતન તત્વ એક જ છે. અંતરની સર્વાણી ભાવ એક છે, ભાષા બદલાય ભાવ એક છે. અનંતા તીર્થંકરોનો ભાવ એક છે, એના સમયની ભાષા જુદી જુદી હશે, કંઈ વાંધો નહીં. અને ભાષાને શું કામ છે, આખરે પૂદગલ છે, એ તો ભાવનું વાહનનું માધ્યમ છે. રહસ્ય પકડવાનું છે, શબ્દ પકડવાનો નથી. એટલે કહે છે કે એવી પ્રકારે જો કોઈ જીવ પ્રવર્તે તો અપરાધ યોગ્ય થાય છે. બસ આપણે તો આપણા ઉપર વિચાર કરવાનો કે આપણે જાણે ન જાણે કોઈ સત્પુરુષનો અપરાધ ન કરીએ. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. એ સમયે ધારસીભાઈ ના સમય ધારસીભાઈ પોતાને કઈ મુમુક્ષુ બહુ મોટા ગણાવે અને કેટલાક એની સાથે આપણે આનો સમાગમ કરીએ તો કે તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુ હોય તમારે ને એ બધાએ આ વાત તમારે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે આના ઉપર લક્ષ આપજો કે જે કોઈ તમારા સંઘમાં આવે ને કે ભાઈ અનિતિ ને અધર્મના આધાર ઉપર તારા સંસારનું મંડાણ હોય તો આપણે કઈ સત્સંગ થઈ શકશે નહીં અને તારો સત્સંગ અમને કઈ ઉપકારી થાય જો નીતિનો બાંધા ઉપર તારું જો પેલા અધિષ્ઠાન ન હોય તો એ કે છે વિચારજો કઠણ વાત છે માટે ન બને કૃપાળુ દેવ તો આપણને સાંગો પાંગ જાણે છે આ તો પાછું એ આટલી વાત કરે પાછા આપણને જેને વાત કરે છે બરોબર જાણે છે એ કે છે કઠણ વાત છે માટે ન બને આપણે ઘણા નક્કી કરી લ્યો અહીંયા એ બધું ઠીક છે કીધું છે આજનો પત્ર જોઈ લીધો પણ 496 આપણને કઈ લાગુ પડતો નથી બહુ કઠણ છે આપણાથી થાય એમ મૂકો લપ ન બને એક કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે એને એમ કે સાંભળીને કોક બાંધી લેશે તો આવી કલ્પના એટલે છેલ્લી લીટી મૂકી દીધી કે છોડી દેવા યોગ્ય છે આ તારી કલ્પના જ છે તારું હિત નથી તારી ભ્રાંતિ છે જો આ કઠણ વાત છે એમ તું માનતો હો તો જ્ઞાની કે છે તારી કલ્પના છે આ વાત કઠણ નથી ન્યાય સંપન્નતા રહી શકે નીતિથી આજીવિકા મેળવી શકાય જો તારો લોભ કસાય ન હોય તો જગતમાં કઈ કોઈ વસ્તુ તને બાધારૂપ સંતોષ પ્રારબ્ધમાં નીતિથી ધર્મથી જે મળે એમાં પ્રસન્નતા કોઈ વિશેષ મહત્વાકાંક્ષા તૃષ્ણા વાસના અને એને પછી કરવા માટે થઈને ક્રોધ કામ માન માયા આ બધા કપટ ભ્રષ્ટાચાર દુરાચાર અત્યાચાર અનાચાર આ બધાનું મૂળ એક છે કે તારી પાસે સંતોષ નથી નીતિમાં તારું સ્થાપન થયું નથી ધર્મમાં તારી દ્રઢતા નથી તો મુમુક્ષુપણું મૂકી દે પણ મુમુક્ષુપણું રાખવું છે અને નીતિ સ્વીકારવી નથી જ્ઞાની પુરુષ ત્યાં કહે છે કે મુમુક્ષુ છો કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે તું એમ કે તો પછી આપણે મુમુક્ષુ પણ છોડી દેવું તો છોડી દે અનંતકાર રખડ્યો છું અને અનંતકાર રખડીશ તો કઈ આ લોકને વાંધો આવે એમ નથી તારે એટલો કાળ રખડવો હોય તો લોકની અંદર બધી જ વ્યવસ્થા છે નર્કમાં કોઈ નો વેકન્સી જેવી ચીજ નથી બધી જ ગતિની અંદર જગ્યા છે તારે જ્યાં જવું હોય એવા ઉત્કૃષ્ટ તારા કર્મ પ્રમાણે તને રચના મળી રહેશે કોઈ એમ કે મેં આટલું બધું બાંધું તો પછી જે અન્યમાં કીધું છે ને કે નર્કની રચના કોણ કરે કૃપાળુ દેવ કે બધું પોતાની મેળે થાય કર્મ સ્વભાવે પરિણમે એ કર્મ જ તારા માટે નર્ક બનાવશે એમાં તારે કઈ કોઈ કોન્ટ્રાક્ટર ગોતવા જવો પડશે નહીં મુમુક્ષુ માટેની વાત છે એવી કલ્પના કઠણ વાત છે માટે ન બને એને કલ્પના શબ્દ મૂક્યો છે એવી કલ્પના મુમુક્ષુને અહિતકારી છે જો આ કરુણા ભાઈ હું તને હિત કહું છું અમે તમારા હિતની વાત કરી છે અને તમારા એટલે આત્માના આ તમારી સંસારી પર્યાય છે એની વાત નથી એનું હિત તમારા હૈયે છે અમે તમારા આત્માના હિતકારી છીએ એટલે એક કલ્પના મુમુક્ષુને અહિતકારી છે સાહેબ માની લીધું અહિતકારી છે તો શું કરવું કઠણ છે તો કે ના છોડી દેવી શું છોડી દેવું વાત છોડી દેવી કે કલ્પના છોડી દેવી વાત તમે કીધેલી વાત છોડી દેવી કે કલ્પના છોડી દેવી કઠણ વાત છે એ કઠણ વાત જે છે માટે કલ્પના છોડી દેવી વાત ન છોડાય વાત સાહેબ આપે કીધી તે આ જ્ઞાની પુરુષના ઉપદેશને એનું સામર્થ્ય એનું મહાત્મ્ય એનું રહસ્ય અદભુત રહસ્યો છે એ જો એકવાર ધારણ કરી લઈએ તો ધર્મ તો જે ધારણ કરે તે ધર્મ છે ધરી રાખે તે ધર્મ છે અધોગતિમાં પડતો અટકાવે એ ધર્મ છે પડતી વૃત્તિને સ્થિર રાખનાર એ ધર્મ છે એ સત્પુરુષનો નિશ્ચય છે તું પૈડા જ કર ને સત્પુરુષ સત્પુરુષ બોલ્યા કર આવી વંચના કરીશ તો અહિત તારું જ છે પેલાને કંઈ નથી સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કર.